वीर सोमवार 2423 चैत्र 14 तारीख 16:50 न रोज परम पूज्य सदगुरुदेव श्री कांजी स्वामी नु समयसार न करता कर्म अधिकार गाथा 86 ऊपर प्रवचन
नमो नोये सवयंतानम नमो नोये सवृदानम नमो नोये सवायरियान नमो नोये सवजयानम नमो नोये सवत्रिकालवती सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयंति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् विरो मंगलं भूतमुनि मंगलं कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलं नमः समझ साधारण स्वानुभूत्या चास्ति चित् स्वाय भवाय सर्वान् विभाव निरुद्ध निदाता
ફરી પૂછે છે કે જેવો શિષ્ય પ્રશ્ન કર્યો છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે છે, શું અધિકાર ચાલે છે આ કરતા અને કર્મનો? કરતા એટલે આ આત્મા અને પરમાણુ એ બદલનારા સ્વભાવ વાળા પદાર્થો છે, એ બદલનાર પોતાની વર્તમાન અવસ્થા રૂપે પૂર્વની અવસ્થા પલટીને વર્તમાન અવસ્થા રૂપે જે પલટે છે તે કર્તાની ક્રિયા છે. વર્તમાન જે પરિણામ થાય છે તે કર્મ છે, પણ પૂર્વની અવસ્થા પલટીને થયો માટે તેને ક્રિયા કહેવામાં આવે છે. આત્મા પોતાના પરિણામમાં બહુ તો અજ્ઞાની, દયાદાન કામ ક્રોધ વ્રત પૂજાના પરિણામ વિકલ્પ નહીં વિકૃતિના પરિણામને પૂર્વના પરિણામને પલટાવીને વર્તમાનમાં વિકારના પરિણામ રૂપી ક્રિયાને કરે, પણ એ ક્રિયા કરતા છતાં જોડે બીજી અવસ્થા એને લઈને થાય. મેં રાગ કર્યો દ્વેષ કર્યો માટે કર્મની અવસ્થાને થવું પડ્યું, એમ બે ક્રિયાનો અનુભવ કરનાર શિષ્ય પૂછે છે. ભગવાન એક જીવ પોતાની પર્યાય કરે છે સમય સમયની, ત્યારે બીજા પદાર્થની પર્યાય તેને કાળે નહોતી થવાની અને મેં રાગ કર્યો માટે ત્યાં થઈ, અથવા જળની અવસ્થા કર્મના ઉદયની તેને કાળે ઉદય થયો અને મારે રાગ કરવાનો નહોતો પણ એ ઉદય આવ્યો માટે મારે રાગ કરવો પડ્યો, એમ એક સમયમાં એક દ્રવ બે ક્રિયાનો માનનાર અનુભવનાર પુરુષ મિથ્યા દ્રષ્ટિ ઊંધી શ્રદ્ધા વાળો છે એમ આપે કઈ રીતે કહ્યું છે? મિથ્યા નામ ભ્રાંતિ દ્રષ્ટિ વાળો છે, એને ભ્રમ પડ્યો છે વસ્તુના સ્વભાવની, એને હજી વ્યવહારની પણ ખબર નથી કે દરેક આત્માને દરેક પરમાણુ વર્તમાન અવસ્થા પૂરતા નહીં થવાના સ્વકાળે એક ભેગા એક જગ્યાએ હોય અથવા ભિન્ન હોય, પણ પોતપોતાની તે સમયની અવસ્થા જીવે જેમ કે એક દયાના ભાવ કર્યા, દયાના ભાવ એ દયાના પરિણામની ક્રિયાનો કરતા અજ્ઞાની ખરો, દયાના રાગના પરિણામનો, પણ એ પરિણામ થયા માટે બીજા જીવને બચવાનો હાથ મારવો તો થયો અને એ જીવ મરતો તો પાણીમાં બૂડતો થો અને એનો મારો હાથ મેર દયાના પરિણામ ક્રિયા માટે હાથની ક્રિયા દયાના પરિણામ વેળી થઈ અથવા હાથની નોતી થવાની અને રાગના કરુણાના પરિણામ થયા માટે હાથની પર્યાયમ થઈ અને ત્યાં જીવ અને શરીર જુદા પડવાના નહોતા, સમજાય છે? અને અહીંયા પોતાના રાગના પરિણામ થયા માટે ત્યાં નહોતા, જીવને શરીર જુદા ન પડ્યા એમ નથી, એ શરીર ને જીવની પર્યાય ત્યાં જુદી પડવાની ત્યાં નહોતી, અને એ રાગના પરિણામ રાગ વાળા એ કર્યા, પણ મેં રાગ પરિણામ કર્યા માટે શરીરને જીવના પરિણામ ત્યાં જુદા થયા નહીં, એમ એક રાગને પણ હું કરું અને તે અવસ્થા ત્યાં થવાની નહોતી અને રાગ ને લઈને થઈ એ એક સમયમાં બે ક્રિયાનું આમ માનનાર એ આત્માના સ્વભાવને નહી જાણનાર મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. આ ગાથા બહુ સરસ આવશે જોવો. હવે ફરી પૂછે શિષ્ય પ્રશ્ન કર્યો છે, ભગવાન જો આ સમજે તો એને પર પદાર્થની ક્ષણે ક્ષણે અવસ્થા થાય એનો સ્વભાવ છે, માટે હું છું માટે થાય છે વાત ઉડી, અને એ સ્વનંતા પર પદાર્થોની પર્યાય છે માટે મારામાં અવસ્થા થાય છે, એ છે માટે અહીં થાય છે, એ અજ્ઞાન ને અભિમાન અનંતો મિથ્યાત્માથી અભિમાન ઉડી જાય ને સ્વની દ્રઢતા. આ વાત જગતને વર્તમાન દ્રશ્યમાં ઊંથી કલ્પનાથી જોવે છે એટલે એને એમ થઈ જાય છે કે હું જયારે ઈચ્છા કરું છું ત્યારે આ શરીરની અવસ્થા હાલે છે, શરીરની અવસ્થા હાલે છે એટલે મારામાં ઈચ્છા એ વખતે મારે કરવી પડે, એમ એકબીજાની વર્તમાન વિદ્યમાનતા વર્તતી અવસ્થાને એકબીજાને આધારે એકબીજાના કારણે થાય એમ વર્તમાન પર્યાયનું અસ્તિત્વ એ ઉડાડે છે. આને લઈને આઈને આને લઈને આઈ તો એ વસ્તુ જે અનાદિ આત્માને પરમાણુ છે તેની વર્તમાન વર્તતી સ્વકાળની પર્યાયનો ભાવ એ મારો બીજાને લઈને બીજાનો મારે લઈને એ બે પદાર્થની ભિન્નતાના નિમિત્ત નિમિત્તિક સંબંધમાં પૃથકતા બતાવે છે. છતાં એ નિમિત્ત હતું તો મારામાં થયું ને હું છું તો એને આવું એમ માનનાર પૃથકતા જે છે ભિન્નતા છે વસ્તુ વસ્તુની વર્તમાન પર્યાયની એમ ન માનતા બે પર્યાય એકને લઈને બીજી થઈને બીજાને લઈને આથી એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે છે એમ શિષ્ય પૂછો તેનો ઉત્તર આપે છે. જમહાદુવત ભાવમ પુગલ ભાવમ ચ દુવી કુવંતી તેણ દુ મિચ્છા દીઠી દુ કિરિયા વાદિણો હુંતી. જીવ ભાવ પુદગળ ભાવ બંને ભાવને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ વા વિક્રિયાવાદી ઠરે. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા દેવાદિદેવ એક સમયના જ્ઞાનમાં ત્રિકાળ જેને જ્ઞાનમાં જણાણા છે અને તેના જ્ઞાનની પર્યાય પ્રમાણે લોકાલોકની પર્યાય પોતાના લોકાલોકના સ્વભાવથી પોતાના કારણે પર્યાય રૂપ પરણમી રહ્યા છે. એવા જ્ઞાનમાં જણાતા ભગવાનની વાણીમાં ધ્વનિ રૂપે આવ્યું. વાણીમાં એટલે નિમિત્તના કથન છે, વાણી ભગવાનને હોય વાણીને કારણે વાણી આવતા આવ્યો. અરે જીવો, એક જીવ ને બીજો જીવ, એક પરમાણુ ને બીજો પરમાણુ વર્તમાન સ્વતંત્ર અવસ્થા થાય. જુઓ આ શબ્દ ભાવ છે ભાઈ, ભાવ શબ્દ ભગવું માટે મૂક્યું છે. દરેક પદાર્થની વર્તમાન અવસ્થાનું ભગવું થવું અને તેને લઈને બીજામાં થવું થાય એ માનતા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની સર્વજ્ઞના શાસ્ત્રથી માર્ગથી વિરોધ માનતા વાળા છે. સમજણો એ વાત કે છે જો અન્વયાર્થ, જેથી આત્માના ભાવને આત્માનો ભાવ અત્યારે ત્યાં વિકારી લેવો છે ભાઈ. આત્માનું ભવવું, ભવવું નામ થવું, આત્મા એ દયા દાન રાગ દ્વેષના પરિણામ કર્યા વિકારી ભવું થયું ઉદગળના ભાવને, અને તે ક્ષણે પરમાણુમાં કર્મ થવાની લાયકાત હતી ને ભવું થયું. પરમાણુમાં કર્મ થવાની લાયકાત હતી ને કર્મ પરમાણુ પરમાણુ કર્મના ભવન રૂપે પર્યાય રૂપે થયા એ બંનેને આત્મા કરે છે. આત્મા એ વિકારી પરિણામ કર્યા માટે ત્યાં કર્મ ને કર્મ રૂપે થવું બોલ્યું એમ જે માને છે તેથી એક દ્રવ્ય ને બે ક્રિયાનું હોવાપણું માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે? જો જરી અધિકાર જીણો છે દ્રષ્ટાંત પછી ટીકામાં આપશો. અહીં તો હજી શબ્દાર્થ હજી આવે છે. દ્રષ્ટાંત એક આપશે એની સાથે ઘણા દ્રષ્ટાંતો આવશે. જો અહીંયા દ્રષ્ટાંતમાં તો એક કર્મનો જ આપ્યો છે, કારણ કે કર્મમાં લોકો મૂંઝાણા છે કે આત્મામાં રાગ ને દ્વેષના પરિણામ થયા તે વખતે પરમાણુ જે હતા એને કર્મ થવાની લાયકાત નહોતી, પણ અહીં રાગ દ્વેષ થયા એટલે પરિણમ્યા. એની પરણવાની તે સમયની પર્યાયની ક્રિયા તાકાત નહોતી, તે સમયની પરણવાની કર્મ રૂપે થવાની કર્મમાં શક્તિ પર્યાયમાં નહોતી. પર્યાયમાં ફક્ત અહીંયા અજ્ઞાની રાગ દ્વેષ કર્યા માટે ત્યાં કર્મની પર્યાય ને પરણવું પડ્યું. એ માનનાર એક સમયમાં બે પદાર્થની ક્રિયા એકથી થાય છે એમ માનનાર વસ્તુના સ્વભાવને જાણતો. ટીકા દ્રષ્ટાંત આપશે બહુ સરસ. નિશ્ચયથી નામ ખરેખર દ્વિક્રિયાવાદીઓ એક દ્રવ્યને બે ક્રિયાનો હોવા પણ માનનારા, એટલે કે આત્મામાં દયાનો ભાવ થયો એટલે પરજીવ બજ્યો, આત્મામાં દ્વેષનો ભાવ થયો માટે પરજીવ મર્યો, એ પરજીવની પર્યાય મારા દ્વેષને લઈને થઈ એમ માનનારા આત્માના પરિણામને અને પુદગલના પરિણામને પોતે કરે છે મને છે એમ માનનારા એ જીવ દયાને હિંસાના ભાવ કરે અને ઓલા જીવને બચાવે ને મારવાની પર્યાય પણ મારે લઈને થઈ, એને એ વખતે થવાના પરિણામની પર્યાયની શક્તિ હતી માટે જીવને શરીર ભેગા રહ્યા ને જુદા પડ્યા એના સ્વકારની ક્રિયા હતી. એને ઠેકાણે રાખે છે કે મેં દયા ને હિંસાના પરિણામ કર્યા માટે જીવ બચ્યો ને હિંસાના કર્યા એટલે મળ્યો, મારા પરિણામથી એ પર્યાય થઈ, નહીતર એ પર્યાય થાત નહીં. આમ માનનાર તે મિથ્યા દ્રષ્ટિ મૂંઢ તત્વને જાણતા. જેટાશંકરને ઉભી જાય છે પણ સમજાણું આમાં એવો સિદ્ધાંત છે, એવો નિયમ છે, એવો ત્રિકાળી અપવાદ વિનાની નિયમ પદાર્થની અવસ્થાનું સ્વરૂપ છે. એ અવસ્થાનું સ્વરૂપ સર્વજ્ઞ કર્યું નથી, એ અવસ્થાનું સ્વરૂપ છે માટે સર્વજ્ઞ સર્વજ્ઞપણે જાણ્યું એમ નથી. સર્વજ્ઞ પોતાના જ્ઞાનથી જાણ્યું, વસ્તુ વસ્તુના પરિણામથી પરમી રહી છે. જો વાત સમજાય છે? હવે એનો દ્રષ્ટાંત, એક દ્રવ્યે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા નો પ્રતિભાસો, એક આત્મા વડે એક બાઈએ રાગ કર્યો રૂટલીનો માટીના રૂટલીની પર્યાય થઈ એમ પ્રતિનભાસો, એક આદમીએ ઈચ્છા કરી માટે કલમ લખવામાં હાલે છે એમ નો પ્રતિભાસો, ઈચ્છાનો કરતા અજ્ઞાની વર્તમાન પર્યાયનો અને કલમની હાલવાની અવસ્થા તે પરમાણુની વર્તમાન પર્યાય એનું પરિણમન એને આ નિમિત્તે કર્યું. આ નિમિત્ત આવ્યું તો થયું એ મિથ્યા દ્રષ્ટિનો પાસ છે. સમજાય છે? એક દ્રવ્ય વળી બે દ્રવ્યના પરિણામ આમ હો, આમ તો નક્કી કે હું મેં એના કર્યા છે પણ મેં રાગ કર્યો એટલે કલમ ને આમ થવું, નહીતર કલમ પડી રહે, નહીતર કલમ પડી રહે, પણ ઈચ્છા કરી માટે કલમ નો ઉઠવું પડ્યો. એ વર્તમાન કલમ ને હાથની પર્યાયનું પરિણમન સ્વતંત્ર છે, એ ઈચ્છા થઈને અહીં પર્યાયનું પરિણમન આનું થયું એમ માનનારા સ્વતંત્ર વર્તમાન બે પર્યાયનો એક કરતા છે એમ માનનારા મૂંઢ જીવ અહીં આચાર કે છે એમ ન પ્રતિભાસો એમ છે નહી. જેવું હોવે જરી, જેમ દ્રષ્ટાંત આપ્યો હવે કુંભાર ખડા ના સંભવ ને અનુકૂળ ધ્યાન રાખજો. આ સિદ્ધાંત બહુ સરસ આવે છે. કુંભાર એને આખો કુંભાર, અત્યારે તો કુંભાર એટલે આખો લેવો, તેનું શરીર ને ઈચ્છા ને બધું લેવું છે અત્યારે. એ કઈ પછી અત્યારે એને કુંભાર ના ઈચ્છા ને પરમાણુ ને જુદા નથી પાપા, અહીં તો ઘડા ની પર્યાય થી એને જુદો પાડવો છે. કુંભાર ઘડા ના સંભવ ને ઘડા ની પર્યાય માટી ને માટી થવાનો કાળ છે. સંભવ ઘડામાં માટી માંથી ઘડા ની પર્યાય નો સંભવ કાળ છે. એને અનુકૂળ બોલો કુંભાર નો હાથ આમાં ઈચ્છા એ અનુકૂળ નામ કાંઠે છે, કાંઠે છે, બાર છે. અહીં અવસ્થા થવાની જાણે કારણે ઘડાની અવસ્થા માટી માંથી થવાનો સ્વકાળ છે. બસ બાય ચીજ છે તે એને અનુકૂળતાનો આરોપ છે. અનુકૂળ નામ કાંઠે છે. ઘડાની અવસ્થાના સમયમાં કુંભારની અવસ્થાઓ પર્યાય, એ તો પર્યાય પર્યાયની વાત છે, દ્રવગુણ ની કેવા છે એની પર્યાય બહાર એ અનુકૂળ કાંઠે છે, બહાર છે. એ પોતાના વ્યાપાર પરિણામને ઈચ્છા અને હસ્તાદિની ક્રિયાને કે જે પોતાથી અભિન્ન છે એ હાથની ક્રિયા અને ઈચ્છા, અત્યારે કુંભાર આખો લેવો છે અત્યારે, એનાથી રાગ અને હાથની પર્યાય કુંભાર થી એક છે, જુદી નથી, છે જુદી. અને અહીં ઘડાની અવસ્થા થવાનો કાળ છે, માટી માંથી ઘડાનો અવસ્થાનો કાળ છે. કુંભારને પોતાની અવસ્થાનો થવાનો કાળ છે. અને પોતાથી અભિન્ન પરંતુ માત્ર ક્રિયાથી કરવા જોઈએ, ક્રિયા લેવી છે. પહેલી અવસ્થા એમ કે કુંભારની આમ હતી, હાથ આમ થતો, પછી આમ આમ થવા માંડ્યો, ઘણા વખતે આમ પોતાને કારણે આમ આમ થવા માંડ્યો. પર્યાય એ પરંતુ અવસ્થા પોતાને કારણે આમ થાય છે, એ ક્રિયાથી કરવામાં આવે છે, તેને કરતો પ્રતિભાસે, એની પોતાની અવસ્થાને કરતો પ્રતિભાસે છે. પણ કુંભારની અવસ્થાને કરતો પ્રતિભાસ તો હરી આપણું થાય તો સમજાય છે. આ અનંત પર પદાર્થ ઘડો એમ વસ્ત્ર એમ મઠ એમ ખટ એમ મઠ સમજાય છે. આમ પુસ્તક એ પુસ્તકની પર્યાય જયારે થવાની અનુકૂળ સંભવ છે ત્યારે આચાર નો વિકલ્પ ને હસ્ત નો એક નિમિત્ત માત્ર છે અનુકૂળ. પણ એ નિમિત્ત છે માટે જ આ પર્યાય થાય એમ છે નહી. તે સમય તે પરમાણુ ની અક્ષર ની પર્યાય નો સંભવ કાળ છે. અક્ષર ની પરમાણુ ની અક્ષર ની અવસ્થા નો સંભવ કાળ છે. એને અનુકૂળ આચાર નો વિકલ્પ ને હસ્ત ની નિમિત્ત બાહ્ય અક્ષર ની પર્યાય થી બાહ્ય નિમિત્ત માત્ર છે. પણ એ નિમિત્ત આવ્યું માટે પર્યાય ને અક્ષર ને પ્રણવું પડ્યો અને અક્ષર ને પ્રણવાનો કાળ છે. માટે અહીં આચાર ને ઈચ્છા ને હાથ ને આમ કરવું પડ્યું એમ છે નહી. મારી વાત આ નિમિત્ત નૈમિતિક સંબંધ સમય સમયની પૃથકતા સ્વતંત્રતા જણાવે છે. નિમિત્ત નૈમિતિક સંબંધ સ્વતંત્રતા પૃથકતા એક સમયમાં એની પૃથકતા ભેદ જ્ઞાન કરાવવાનું એ જ્ઞાન છે. બેની એકતા કરાવવાનું આ હતું માટે આ થયું આ થયું માટે હવે આવ્યું એ નિમિત્ત નિમિત્ત સંબંધ નથી. એ તો કરતા કર્મ નો મિથ્યા દ્રષ્ટિ માનેલો સંબંધ છે. સમજાણું કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના પરિણામથી અભિન્ન પોતાથી અભિન્ન ક્રિયાથી કરવામાં આવે તેને કરતો પ્રતિભાસે છે. પરંતુ ઘડા કરવાના અહંકારથી ભરેલો, જો અહીં અહંકારથી ભરેલો મિથ્યા દ્રષ્ટિ લીધો છે. મિથ્યા દ્રષ્ટિ કે હું નિમિત્ત છું ને માટે થાય છે માટે લીધો છે. ઘડા કરવાના ઘડાની પર્યાય માટીથી થાય તે સમય, પણ અહંકાર મિથ્યા દ્રષ્ટિ ભરેલો હોવા છતાં પણ મિથ્યાત્મા અહંકારથી હોવા છતાં પણ વ્યક્તિ કુંભારના પોતાના વ્યાપારને હું જો જાણ્યો ગળાની પર્યાય ને કુંભારની પર્યાય અનુકૂળ અને કુંભારના વેપારને ઘડાની પર્યાય અનુરૂપ. જરી આ બે શબ્દો વધારે સંચેડવો પડશે, ધ્યાન રાખજો. ભાઈ શું કીધું, ગળાની માટીની પર્યાય નો કાવ તેને કુંભારની આ પર્યાય તે અનુકૂળ અને કુંભારની આ પર્યાય બહાર વર્તે છે એની નિમિત્ત છે એને આ ગળાની પર્યાય અનુરૂપ મેળવાળી છે. ભાઈ વાત સમજાય છે, મોટો સિદ્ધાંત તૈયાર આવે આમાં દાખલા પછી આવશે. ગળાની પર્યાય ને કુંભારની આ પર્યાય આમાં અનુકૂળ કાંઠે બહાર છે માટે અને એ નિમિત્ત વખતે અહીં એની પર્યાય ગળાની થાય છે આને કારણે એ આ નિમિત્ત ને અનુરૂપ મેળવાળી છે. એ જ પર્યાય ત્યાં હોય ને આ જ નિમિત્ત ત્યાં હોય બીજું હોય, છતાં આ પર્યાય આને લઈને આ પર્યાય આને લઈને એમ છે. અરે વાત ભાઈ સમજાય છે. કઈ દ્રષ્ટાંત બીજો, આ જ્ઞાન જેવો ત્યારે જ્ઞાન થાય છે ને અંદર ધ્યાન રાખો, જે જ્ઞાન છે ને જ્ઞાન જ્ઞાન એ આત્મા નો ગુણ છે, ત્રિકાળી આત્મ દ્રવ્ય છે એનો જ્ઞાન ગુણ છે. એ ગુણની વર્તમાન પર્યાય શ્રવણ કરતા જે થાય છે ને ધ્યાન રાખજો, જ્ઞાનની જે અંદર પર્યાય અવસ્થા એ પરણમી ને ક્રિયા થઈને જ્ઞાન અવસ્થા થાય છે. એ જ્ઞાન અવસ્થા ને આ શબ્દો નિમિત્ત અનુકૂળ એનેથી પર્યાય થઈ નથી, એ પર્યાય ત્યાં એને કારણે થાય છે. અને એ જ્ઞાન પર્યાય ને આ નિમિત્ત છે અનુકૂળ છે પણ શબ્દની પર્યાય ને અનુરૂપ એની જ્ઞાન પર્યાય સમી છે. કોઈ કોઈને કોઈ લઈને નહીં, એની જ્ઞાન અવસ્થા શબ્દને લઈને નહીં અને શબ્દ અવસ્થા જ્ઞાનની પર્યાય ના થવાની છે માટે આ શબ્દ અવસ્થા થાય છે એમ નહીં. ઓ સમજાય છે કઈ, આત્મદ્રવ્ય છે ને વસ્તુ છે ને વસ્તુ પદાર્થ એનામાં જ્ઞાન સામાન શક્તિ રૂપે દ્રવ ત્રિકાળ છે, સામાન ત્રિકા શક્તિ રૂપે દ્રવ એનું વિશેષ 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 વર્તમાન જે થાય છે વિશેષ એની પર્યાય વર્તમાન એ પર્યાય ને આ શબ્દ નિમિત્ત ના અનુકૂળ કાંઠે રહેલા છે એની પર્યાય ના થાય છે એને આ શબ્દો કાંઠે છે બહાર છે અને એ શબ્દ ને અનુરૂપ શબ્દની પર્યાય ને અનુરૂપ એના મેળવાળું ત્યાં એની પર્યાય એનાથી થાય અને આ નિમિત્ત ને એ અનુરૂપ છે અને એ નૈમિતિક ને આ નિમિત્ત અનુકૂળ. આવું નિમિત્ત નિમિત્ત કથક ભેદ જ્ઞાન કરાવવાનો સ્વભાવ સમજાય છે. કઈ આ તો મારા જ્ઞાન ની પર્યાય શબ્દ આવે તો થાય, સમજાય છે, મારું વિશેષ શબ્દ આવે તો થાય અને શબ્દની પર્યાય પરમાણુમાં થાય એ આને જ્ઞાન પર્યાય થવાની છે માટે પરમાણુનું વિશેષ શબ્દ રૂપે થવું થાય. આમ એક દ્રવ્યની પર્યાય બે દ્રવ્યનો કરતા ભાષે છે જ્ઞાનીને એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ સર્વજ્ઞના શાસ્ત્ર ને આજ્ઞાથી બહાર. નૈમિતિક આપણે નૈમિતિક ને અનુરૂપ ને નિમિત્ત ને અનુકૂળ ટૂંકી ભાષા લાંબી નહીં, હજુ ઘણા દાખલા જો તરુને સમજાણું. ગળાની પર્યાય ને તે સમય થવાની છે, અસ્તિ તો સિદ્ધ કરવી સત હેતુ છે તે સમય પોતાથી છે ત્યારે આ પર્યાય આમાં તેને અનુકૂળ કાંઠે છે કાંઠે અને તે આમાં પર્યાય જે નિમિત્ત છે એને અનુરૂપ ગણો છે તે સમયની પર્યાય નો આનો કાળ છે. આ નિમિત્ત ને અનુરૂપ છે અને આ નૈમિત્તિક ને એ અનુકૂળ છે. આવો નાદી સ્વભાવ પ્રથક પ્રથક થઈ રહ્યો આ ગોટો ઉલટ્યો છે કે આ નિમિત્ત હોય તો આ થાય ને આ હોય તો આ થાય. એ કે સર્વજ્ઞને શાસ્ત્ર ની આજ્ઞા ની બહાર એ વર્તમાન સ્વતંત્ર પર્યાય ભિન્ન ભિન્ન પૃથક થાય તેને અમે નિમિત્ત નિમિત્તિક નો મેળ કહીએ છીએ. પણ આને લઈને આ થયું ને આને લઈને આ થયો એવો નિમિત્ત નિમિત્તિક નો મેળ નથી. બીજી વાત, આ જ્ઞાન પર્યાય અંદરની અવસ્થા જે થાય છે એના ઇન્દ્રિયો નિમિત્ત કહેવાય છે. જળ માટી એ જ્ઞાનની પર્યાયની બહાર ઇન્દ્રિયો વર્તે છે. માટી વર્તમાન પર્યાય, વર્તમાન પર્યાય આ શરીરની ઇન્દ્રિયો કાન આંખ એની વર્તમાન અવસ્થા જ્ઞાન જે થાય છે વિશેષ પરિણમન એની આ બહાર છે. બહાર અભાવ છે જ્ઞાનની પર્યાયમાં ઇન્દ્રિયોની આ જળની પર્યાયનો અભાવ છે, અત્યંત અભાવ છે. પણ જ્ઞાનની પર્યાયના સ્વકાળે પરણતી ક્રિયા એને આ ઇન્દ્રિયોની પર્યાયને અનુકૂળ નિમિત્ત કહેવામાં આવે. કેમ કે કાંઠે છે, બહાર છે. અને જ્ઞાન પર્યાય થઈ છે એ ઇન્દ્રિય નિમિત્ત છે એને એ અનુરૂપ થાય છે એમ કહેવામાં આવે. એને નથી થતું કારણ કે ત્યાં અમને અનુરૂપ નથી. જ્યાં એને જ્ઞાન થવાની લાયકાત નથી તો આ નિમિત્ત ને અનુરૂપ નથી ને એને એ અનુકૂળ નથી. બસ સ્વતંત્રતા. મુનભાઈ સમજાય છે? કઈ વર્તમાન પરી સ્વતંત્રપણે પરમે છે એનો આડોળો કાળ હતો. એ સિદ્ધાંત જો પકડે તો એનું સ્વતંત્ર ભેદ જ્ઞાન નિમિત્ત નિમિત્તિક ભેદ જ્ઞાન કરાવવા છે. નિમિત્ત નિમિત્તિક ખીસડો કરાવવા. ધર્મભાઈ આ ખીસડો કરાવવા. આ હોય તો આ થાય, આ હોય તો આ થાય. આ નિમિત્ત કરતા હોય તો પર્યાય થઈ તો સમજણો ના. એ અહીં જયારે પર્યાય થઈ ત્યારે નિમિત્ત કરતાનો આરોપ અપાણો. એ નિમિત્ત જે અનુકૂળ એને આરોપ, અનારોપ પર્યાયનો કાળ અને આરોપ પર્યાયનો કાળ એક સમય છે. આડો છે કે આ આવ્યો માટે વ્યવહારે તો કરતા ખરો ને, આ ઇન્દ્રિયો વ્યવહારે તો જ્ઞાનની પર્યાયનો કરતા ખરું ને, એટલે શું કે કરતા નહી. જ્ઞાનની પોતાની વર્તમાન પર્યાયના પરિણમનમાં બહાર રહેલી અવસ્થા, અવસ્થાઓ પર્યાય પર્યાયની વાત છે, ત્રિગુણ નહીં, બહાર અવસ્થા રહે છે એમાં અનુકૂળતાનો આરોપ આપવા યોગ જે છે માટે એને કાંઠે રહેલી ચીજ કહે છે. અને એ નિમિત્તને પોતાની આ જ્ઞાનની પર્યાય થવાનો જ કાળ છે. અમે ત્યારે ઓને નિમિત્ત નિમિત્ત કીધું કોને, કોનું નિમિત્ત કોણ, કારણ કે પર્યાયનો કાળ છે ત્યારે નિમિત્ત કીધું. અને નિમિત્તને સામે ચીજ તો થઈ છે તે સમય એ નિમિત્તને અનુરૂપ તે હમી પર્યાય આને લઈને આ ને આને લઈને આ. એ વાત વસ્તુના સ્વભાવમાં સમજાણવામાં શ્રદ્ધાનો વિષય લઈએ આપણે બધું લેવું પડશે કે નહીં. શ્રદ્ધાની વર્તમાન પર્યાય કે હું આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચિદાનંદ છો. ધ્યાન રાખજો, શ્રદ્ધા એક નામની શક્તિ પત્રિકા આવશે, હું એક ત્રિકા શ્રદ્ધા નામનો, શ્રદ્ધા નામની શક્તિ એનું વર્તમાન પર્યાયનું વિશેષ રૂપે થયો. શ્રદ્ધા થઈ એને કહો આત્મા પરની પર્યાય એને કારણે થાય. મારામાં જરી રાજદ્વેષની અવસ્થા પણ નબળાયનો અંશ છે પર્યાય બુદ્ધિ છૂટી અને જ્ઞાતા દ્રષ્ટાના શુદ્ધ ચૈતન્ય બુદ્ધિ થઈ એ શ્રદ્ધા પર્યાયમાં દેવગુરુને શાસ્ત્રને અનુકૂળ કહેવામાં આવે, નિમિત્ત કહેવામાં આવે છે. અને નિમિત્તને અનુરૂપ એની શ્રદ્ધા પર્યાય કહેવામાં આવે. પણ આને લઈને આ થઈને આને લઈને આ થઈ એમ ત્રિકાળમાં છે. ઓહો, સમય સમયના પર્યાયોને ચિતરી નાખી છે આ અધિકારમાં. અત ભાવમ પુકલ ભાવમ ભવમ ભવમ શબ્દ કયો છે ને, જે જે સમયે જેની પર્યાય થઈ બસ નિમિત્તની પર્યાય, નિમિત્તને લઈને નૈમિત્તિકની પર્યાય, નિમિત્તને નિમિત્ત છે માટે નૈમિત્તિક થયો તો તો એને અહીં પર્યાય નો કામ નાશ થઈ જાય છે એમ છે. પણ એવો શબ્દાર્થ એવો થાય છે ભાઈ એમાં, નિમિત્ત હોય તો નિમિત્ત થાય એમ નથી, નિમિત્ત ના સંબંધ થી એને કહેવામાં આવે એવી પર્યાય ને નૈમિતિ કહે. પણ પોતાના સ્વતંત્ર પર્યાય નો કાળ છે ત્યારે શ્રદ્ધા જ્ઞાન ની પર્યાય થઈ, ત્યારે જે કઈ સામે નિમિત્ત હતું તેને અનુકૂળ કીધું અને તે નિમિત્ત ને અનુરૂપે એની પર્યાય એની સામે વિશેષ રૂપે થઈ છે તેને અનુરૂપ કીધી, અહીં છે તેને અનુકૂળ કીધું ને થઈ છે તેને અનુરૂપ કીધી. એનો સમય ભેદ છે નૈમિતિક ને અનુરૂપ કહેવાય છે ને નિમિત્ત ને અનુકૂળ કહેવાય છે. આ બે નો મેળ સ્વતંત્ર હોવ ને કારણે હોવ થાય છે, એકબીજાના તાબે થઈને થાય છે. કે ભાઈ ગળો તવો એટલે કુંભાર ને આવવું પડ્યું, હા કુંભાર હાજર હોય, હાજર એટલે છે છે. આપણે છોકરા નથી કહેતા, છોકરા નામ લેતા હાજર, હાજર એટલે છું, બસ છોકરા નથી બોલતા, છોકરા ફલાણા કે હાજર, હાજર એટલે છું એમ. ઘડાની પર્યાય ના કાળ વખતે કુંભાર ની પર્યાય છે, બસ છે એટલી, એ હાજર પર્યાય. પણ એનાથી અહીં થઈ એ વાત છે તો આની પર્યાય નો કાળ નહોતો નાણે કર્યો. એ બે ક્રિયાનો અનુભવ ના અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ સ્વતંત્ર પર્યાય ને પણ જાણતો નથી. અરે વાત ભાઈ, એવી વાણી બોલો. વસ્તુસ્થિતિ આ છે, એ તો માથે વસ્તુસ્થિતિ કીધા પછી કીધું છે, પંચેશમ કીધું આમ વસ્તુસ્થિતિ છે. ક્રિયા ને કરતા નો ભિન્ન પણ સદાય તપતું હોવાથી એ જળ ને ચૈતન ની સમય સમય ની પર્યાય ની ક્રિયા અને તેનો તે દ્રષ્ટિ સમયે કરતા એ સદાય ત્રિકાળ તપતી ક્રિયા કરતા નો એક પણ છે. એ ક્રિયા ને કરતા બીજો કરતા અને અહીં ક્રિયા થાય એવું વસ્તુના સ્વરૂપમાં છે નહીં. જો ભાઈ એક તો વસ્તુ ભિન્ન ભિન્ન છે એમ એને જાણવી પડશે, આત્મા અને પરમાણુ ભિન્ન ભિન્ન ચીજો છે અને તે સમયે સમયના પરિણામ ભિન્ન ભિન્ન પૃથક પૃથક સંસવના થઈ રહ્યા. ફક્ત નિમિત્ત નૈમિત્તિક નો આટલો મેળ પાણી જેમ કાંઠે જેમ નદીમાં જાય છે કાંઠાને અનુકૂળ કહેવાય છે. કાંઠાને કાંઠો છે તે પાણી નથી, નહીતર તો કાંઠા ગણાનો નદી હોય ખાલી. પણ પાણી જયારે છે ત્યારે કાંઠાને નિમિત્ત કહેવાય અને નિમિત્તને અનુકૂળ પાણી છે. પણ કઈ પાણી છે માટે કાંઠા છે અને કાંઠા છે માટે પાણી છે એમ છે ભાઈ. આ તો અનુકૂળ એટલે કાંઠો ને અનુરૂપ એટલે અંદર થવાની વર્તમાન પર્યાય સમજાય છે. કઈ એમ ચારિત્ર આત્માની વિતરાગી સ્વભાવની શ્રદ્ધા પૂર્વક અંતર આનંદ ને શાંતિની દશાનો પર્યાય આત્મામાં સમયે જે પરિણમો સ્વભાવને આશરે એ ચારિત્ર એને અનુકૂળ શરીરની બાહ્ય અવસ્થા જે એને અનુકૂળ હોય તે તેને અનુકૂળ કહેવાય છે. પણ તે અહીં ચારિત્ર દશા થઈ માટે શરીરની અવસ્થાને થવું પડ્યું એમ છે અને નિમિત્ત છે જે બહારની ચીજ માટે અહીં ચારિત્રની વિતરાગી દશા થવી પડી એમ. પણ નિમિત્ત ને અનુરૂપ વિતરાગી પર્યાય અને વિતરાગી પર્યાય ને અનુકૂળ બાહ્ય શરીરની જે દશા છે તે જે દશા છે કહીએ છે નિગ્રંથ દશા. સમજાય છે? આમ જ્ઞાન એકબીજાને નિમિત્ત નૈમિત્તિક છે. કેવલ જ્ઞાન ધ્યાન રાખો, કેવલ જ્ઞાન. આમ જ્ઞાન ની પર્યાય સર્વજ્ઞ પણે દર્શન નું લીધું, જ્ઞાન નું લીધું, વિચારી તમે હવે કેવું જ્ઞાન લઈએ. કેવલ જ્ઞાન આત્મા ચિદાનંદ સર્વજ્ઞ સ્વરૂપ શક્તિ છે. વર્તમાન રાગ દ્વેષ નબળાઈ અલ્પજ્ઞતા એ મારા અપરાધ નું પરિણામ છે. હું જ્ઞાતા દ્રષ્ટા સુદેમ શ્રદ્ધા સ્વભાવ શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા તરફ વળી એટલે સર્વજ્ઞની શ્રદ્ધા પ્રતીતમાં આવી કે જ્ઞાતા દ્રષ્ટા છે, ફેરફાર કરવાની તાકાત સ્વરૂપમાં છે. એમ જ્યાં પ્રતીત થઈ એટલે એમાંથી ફીરતા પ્રગટતા ક્રમે ક્રમે કેવલ જ્ઞાન પ્રગટ્યો. એ કેવલ જ્ઞાનમાં લોકાલોભ જે છે, અરે એમાં જોગનું કંપન આદિ એના પરમાણુ પ્રિય જોડે થઈ એમાં કેવળીને પણ એ બધું નિમિત્ત અનુકૂળ કહેવામાં આવે. પણ એ હતું તો કેવળ જ્ઞાન થયું એમ છે, નહીતર લોકાલોક સદાય છે ને કેવું જાય બધાને. તમે આ સિદ્ધાંત સમજી લો, સર્વજ્ઞની પર્યાય થઈ ત્યારે લોકાલોકની પર્યાયને નિમિત્ત નિમિત્ત અનુકૂળ કાંઠે ઉભેલી ચીજ બહારમાં રહેલી પર્યાય એમ કહેવામાં આવે. અને એ અનુકૂળની પર્યાય છે અને થઈ છે કેવળ જ્ઞાન માટે તે નિમિત્તને અનુરૂપ ભાઈ નિમિત્ત પીડ્યું છે. ચાર જ્ઞાન વાળાને કેમ આપણું લોકાનું નિમિત્ત અનુરૂપ નથી, એ નિમિત્તને અનુરૂપ નથી. વાત સમજાય છે કાંઈ? સર્વજ્ઞ ભગવાનની પર્યાય એક સમયની પરિપૂર્ણ સ્વતંત્ર સ્વથી થઈ સ્વતંત્ર સ્વથી થઈ સામાન્ય પરિણમન સમય સમય પરિણમી રહ્યું છે. જયારે હામી પર્યાય લોકાલોકની એક સમયની બધા દ્રગુણને પર્યાય એને નિમિત્ત કહેવામાં આવ્યા અનુકૂળ. પણ એ નિમિત્ત છે માટે કેવું જ્ઞાન થયું એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની, કારણ કે નિમિત્તો બધાને ઘણું પીણ્યું કેમ કેવું જ્ઞાન થતું નથી. આ એ પ્રમાણે બધું સમજ લેવું. અને કેવળ જ્ઞાન થયું માટે નિમિત્તને અનુરૂપ મેળ ખાતો, એ નિમિત્ત હતું તો એ મેળ ખાતો એમ છે ભાઈ. નિમિત્ત હતું તો મેળ ખાતો ના, નિમિત્તો છે. મેળ જયારે જીવે સર્વજ્ઞ પર્યાયનો અવસ્થા પ્રગટ કરી છે નિર્દોષ નિર્વિકારી દશા, તે નિમિત્તને અનુરૂપ છે. આને એ અનુકૂળ બે સ્વતંત્ર એક સમય પર્યાય થઈ રહી છે. જો એમ કોઈ કે કેવળ જ્ઞાનને એ નિમિત્ત છે માટે થયું તો નિમિત્તો સદાય છે તો કેવું જ્ઞાન થવું જોઈએ. અને નિમિત્ત આને અનુરૂપ છે માટે નિમિત્તને લઈને કેવળ જ્ઞાનનો મેળ ખાતો તો કેવળ જ્ઞાન કઈ નિમિત્તથી ઉત્પન્ન થયું નથી. પોતાના જ્ઞાનાનંદ સ્વભાવનો આશ્રય લઈ અને પૂર્ણાનંદની પર્યાય પ્રગટ થઈ છે. બસ આ ન્યાય બધી વાત સમજી લો હવે. કેવળ જ્ઞાન અને પર્યાય આમ એક એક સમયનું સ્વતંત્ર, આ એને નિમિત્ત નૈમિત્તિક નો મેળ કહે. પણ નિમિત્ત હતું તો નૈમિત્તિક થયું, નૈમિત્તિક હતું માટે નિમિત્તને ન્યા આવવું પડ્યું છે. હાજર છે ચીજ ભલે નજીક હોય દૂર હોય, લોકાલુક ક્યાં કેવળ જ્ઞાન આવી છે, લોકાલુક તો ક્યાંય છે ને ક્યાંય ભાગે છે, એનો અર્થ નથી કઈ. જ્યાં છે ત્યાં એના નિમિત્તો હોય, પણ જયારે અવસ્થા થઈ ત્યારે તે ચીજને નિમિત્ત કીધી અને નિમિત્તને અનુરૂપ અવસ્થા નૈમિત્તિક થઈ તેને અનુરૂપ કીધું. આવો વસ્તુનો સ્વભાવ એનાથી આખી મર્યાદા લઈ જાય તો કે છે એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. નિમિત્ત હતું તો એ નૈમિત્તિક થી અમને ભાસો, નૈમિત્તિક પર્યાય થવાની છે માટે નિમિત્તની પર્યાયને પરણવું પડ્યું. સમજાય છે કઈ? ભાવ ચારિત્ર અંદર ઈ જાતું હોય ત્યારે જ ઓલા ને નિમિત્ત કહેવાય, નહી તો નિમિત્ત જ કહેવાય નહી. સમજાણો? નહીતર એને નિમિત્ત કહેવાય. એ બધું અંદર આવી જાય ગુટ માતા. અંદર નિશ્ચય શૂન્ય જ્ઞાન સહિત ચારિત્ર વિતરાગી હોય ત્યારે બહારની પર્યાય શરીરની આને નિમિત્ત કહેવાય. નિમિત્ત કોનું? પણ આ નૈમિત્તિ પર્યાય પ્રગટ્યા વિના કોને આરોપ દેશે? આરોપ છે ને ઈ ક્યાં ચીજમાં? એની તાકાત આઈ કથે ત્યારે આરોપ આવ્યો. વિતરાગી દશા અંદર જયારે જ્ઞાનાનંદ સ્વભાવ શ્રદ્ધાના ભાન સહિત એક પરના આશ્રયની બુદ્ધિ ટળી, રાગના આશ્રયની બુદ્ધિ ટળી, વ્યવહારથી નિશ્ચય થઈ બુદ્ધિ ટળી અને સ્વભાવને આશ્રય દશા પ્રગટી ત્યારે તે બહારની ચીજને નિમિત્તનો આરોપ આવ્યો. આરોપ આવ્યો એ વસ્તુ તો જે વસ્તુને કારણે છે ચંદ્રભાઈ. પણ એ તો બહારમાં આમ કીધું. જુઓ આ શબ્દો તો એક જાતના છે પર્યાય, સામાન્ય જ્ઞાનની પર્યાય બધાને હરખી થાય સાંભળનારને ધ્યાન રાખો. અત્યારે સાંભળનાર બધા છે એની વર્તમાન જ્ઞાનની પર્યાય શ્રવણનું નિમિત્ત એક જાતનું છે, ધ્યાન રાખજો. છતાં એની પર્યાય એના પોતાના વર્તમાન વિશેષને કાળે થાય છે. હવે વિશેષમાં અનુકૂળ કેવું, પણ જેટલું થયું તેટલા ને જેટલી સામાન્ય પર્યાય થઈ તેટલા ને અનુકૂળ કીધું, અને જેટલી જેની થઈ તેને આ નિમિત્તને અનુરૂપ કીધું. હવે કઈ તો વિચિત્રતા છે બધાની, શું કીધું સમજાણ કઈ ભાઈ? ખામી પર્યાય વર્તમાન કઈ બધાની શબ્દોની પર્યાય તો એક છે લ્યો, પણ સામે સામાની પર્યાય તો જુદી જુદી છે. તો જે કઈ એના સામાન્યમાંથી વિશેષની વર્તમાન પર્યાયનું ક્રિયા પરિણમન થાય છે એ બધી વિશેષતાના ભંગને આ નિમિત્ત કહેવામાં આવે. ખલાસ થઈ ગયું તો વિશેષતા એને લઈને ત્યાં થઈ આ નિમિત્તિ થઈ, અને જે વિશેષતાના ભંગ છે બધા એ આ નિમિત્તને અનુરૂપ છે. જેને જેટલો ભાવ પ્રગટ કર્યો તેટલો નિમિત્તને અનુરૂપ કહેવામાં આવ્યો છે. વાત સમજાય છે? કઈ બસ વસ્તુ સમય સમય પ્રથક પ્રથક કામ કરી રહી, કોઈને લઈને કોઈ હોય તો આ વર્તમાનમાં આમ થવું જોઈએ નહી. સમજાય છે? કઈ એમ શબ્દોનું નિમિત્ત અને રાગની ઘટવામાં નૈમિત્તિક, ધ્યાન રાખજો ભાઈ. ચાલો એટલું તો થાય છે ને કંઈક સાંભળનારને કંઈક રાગ શુભ રાગવાનું અંદર અશુદ્ધિ ઘટીને શુભની ક્રિયા થાય છે ને, એ ક્રિયા જે પરિણમન પહેલી અવસ્થાથી બીજી અવસ્થા એનામાં થાય છે. કંઈક અહીંયા અત્યારે લક્ષ આ બાજુ છે જેનું હોય એનું, અને રાગનો અશુભ ટળીને એટલે કુકરો વિચાર બીજા આવતો એનું નથી કરતા, અશુભ રાગ ટળીને એની પર્યાયમાં જરી જે શુભ રાગ છે, શુભ રાગ થાય છે એ શુભ રાગના પણ વ્યક્તિગત ભેદ છે. શુભ રાગ પણ એ ખરખા બધાના હતા, તો શુભ રાગ ને એક જેવા વિશેષના પ્રકાર એને વાણીનું નિમિત્ત અનુકૂળ કહેવાય. જ્યાં એક પ્રકાર નથી, બરાબર છે? વાત સમજાય છે ચંદુભાઈ? શુભ રાગ જેને વર્તમાન અશુભ રાગ, અત્યારે રળવાની વિચારણમાં નો જતો હોય અહીંયા લક્ષ હોય અહીંયા, એને વર્તમાન શુભ રાગ નો પરિણમન એના ચારિત્રના વિપરીત પરિણમન થી થાય છે. એ પરિણમનના રાગમાં આ વાણીને નિમિત્ત કહેવાય છે. જો જ્ઞાન કરે તો નિમિત્ત ને રાગ કરે તો નિમિત્ત, એ તો આરોપ તો એના પર્યાય નો છે, આ તો છે ઈ. હવે જયારે શુભ રાગના પણ પ્રકાર ઘણા અને નિમિત્તો તેનું તેની પર્યાય તેને કરી ત્યારે આને અનુકૂળ કાંઠે રહેલી ચીજ ઉભી છે, જણાવ્યું આરોપ આવ્યો. અને એ ચીજને બધાના રાગમાં રાગને આ નિમિત્ત અનુરૂપ છે, સમજાય છે? આ નિમિત્ત ને એ અનુરૂપ છે, નિમિત્ત ને એ અનુરૂપ છે. જે જે પ્રકારનો રાગ થાય છે એ નિમિત્ત ને અનુરૂપ છે, રાગ ને અનુકૂળ છે, અને આને એ અનુ બસ ખલાસ થઈ ગઈ. સ્વતંત્ર સમય સમયની પર્યાય હવને કારણે હવ કરી રહ્યા આ એને અનુકૂળ ને અનુરૂપ કે સમજાય છે? કઈ આ એક માણસ સાંભળે છે અને એને આવી વખતે દ્વેષ થાય છે, દ્વેષ ઉસ થાય છે, જો ધ્યાન રાખ્યો તો દ્વેષના ઉસને વાણીને અનુકૂળ છે, કુલ રાગ કરે એને આઈનો જ્ઞાનનો આરોપ અહીં આવે છે કે આઈને લઈને ન્યાય ક્યાં થાય છે? એક જણાની અંદર દ્વેષનો છે, મારું આવું માંડીને બેતા કોઈનું કઈ રહેશે નહીં, એવો એક અર્ધમાનો દ્વેષનો ઉસ આવે છે. એ દ્વેષના ઉસની પર્યાયનું કાર્ય એનામાં અને વાણીનું નિમિત્ત એને અનુરૂપ અનુકૂળ કહેવામાં આવે કાંઠે છે માટે, અને નિમિત્તને અનુરૂપ એનો દ્વેષ છે. લે કોકે રાગ કર્યો તો એ નિમિત્તને અનુરૂપ, કોઈ દ્વેષ કર્યો તો નિમિત્તને અનુરૂપ, કોઈ મંદ રાગ કર્યો તો નિમિત્તને અનુરૂપ, કોઈ તીવ્ર દ્વેષ કર્યો તો નિમિત્તને. ખલાસ થઈ ગઈ તે તે સમયની પર્યાય ઉલાઈ કરી ત્યારે આને નિમિત્ત કીધું અનુકૂળ, અને નિમિત્તને અનુરૂપ પર્યાય જેવી કરે છે એ નિમિત્તને એ અનુરૂપ. એનો મીલ ન્યા ખાય છે. દ્વેષ કરે તો નિમિત્ત નો મીલ દ્વેષ આર્ય ખાય છે, રાગ કરે તો નિમિત્ત નું અનુરૂપ રાગ આર્ય થાય છે, અને જ્ઞાન કરે તો નિમિત્ત નું અનુરૂપ જ્ઞાન માં જાય છે. ઉજવાય વાત સમજાય છે. જુઓ આજનો વિષય ઘણો સરસ આવ્યો છે. જુઓ આ વાતમાં આમ બધા ફરસા મોટા ગોટા ઉઠે છે, ત્યારે મોટા ગોટા ઉઠ્યા છે, ત્યારે મૂળ માં આઠ પાંચ શેરી ની ભૂલ હાલે છે. આઠ પાંચ શેરી નો મૂળ માં આ આવે તો આ થાય ને આ આવે તો એ માટે ચાસી ની ગાથામાં ખુલાસો આચાર કે છે, ભાઈ એ ગળાની અવસ્થાનો માટીનો કાફ, અને એ પણ ગળાની અવસ્થા પણ વિચિત્ર વિચિત્ર થાય, ત્યાં બધાની અવસ્થા એક હોય, તે માટીના સ્વકાળની યોગ્યતાને કારણે જેમાં શુભ ને શુભ રાખી દો. સમજાય છે. બીજી વાત, એક સ્ત્રી એક અશુભ રાગ કર્યો, એ અશુભ રાગમાં સ્ત્રીનું નિમિત્ત કહેવાનું, આ નિમિત્ત છે માટે અશુભ રાગ તેમ નથી, એ સમયની ક્રિયા હારે હારે છે બસ. અહીં રાગ કર્યો ત્યારે સ્ત્રીને નિમિત્ત કીધો, અને એ નિમિત્તને અનુરૂપ અશુભ રાગ છે ભાઈ, સમજાય છે. અને એક એક જ્ઞાન કર્યું આમ જ્ઞેય કરીને, આ હા હા આ સ્ત્રી જુવાન અવસ્થા 20 વર્ષની, આમાં અને ક્ષય લાગુ પીડ્યો નથી, એની વૃત્તિ બીજી ખરતી નથી, એમ પોતાના જ્ઞાન પર્યાયમાં વિચારમાં રહ્યો ત્યારે તે સ્ત્રીનું એને જ્ઞાન પર્યાયમાં નિમિત્ત અનુકૂળ કહેવાનું, અને એ નિમિત્તને અનુરૂપ ઓલી જ્ઞાન પર્યાય કરી તો કહેવાની. જેને રાગ કર્યો તેને રાગ અનુરૂપ, અશુભ રાગ કર્યો અશુભ રાગ, કોઈ વૈરાગ કર્યો સ્ત્રી દેખીને. હા 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 આ 25 વર્ષની અવસ્થા આ રીતે આવે છે ને શાસ્ત્રો દાખલો. એક વિષા હતી, વિષા એક મરી ગયેલી વિષા, એને ત્રણ જણા ભાવતા હતા, એક મુનિ, એક કુતરો અને એક લંપટી. કુતરો કે છે કે આ જો બે, આ એક લંપટી અને એક ઓલો હતો મુનિ, આ ખાઈ જાય ને તો આને ખાઉં, એના અશુભ રાગ ને તે નિમિત્ત છે. વિષાનું કલેવર, વિષાનું કલેવર, એ કલેવર છે માટે અહીં રાગ થયો છે, એમ છે નહી. અને રાગ ને તે કલેવર નિમિત્ત, અને કલેવર નિમિત્ત ને રાગ થી અનુરૂપ છે. જીભ એ નહી. બીજો લંપટી વિચારે છે કે આ જો જુવાન હોત, જીવતી હાથ નિમિત્ત એ નહી, જીવતી હાથ તો રમે તેની હારે. જો એના અશુભ રાગ ને એ નિમિત્ત, અને નિમિત્ત ને અનુરૂપ એનો શુભ ભાવ, માટે નિમિત્ત છે માટે અનુરૂપ, થી અનુરૂપ છે માટે નિમિત્ત છે, નિમિત્ત એક જાતનું છે. આ જેવો ભાવ કરે તેવો ત્યાં આરોપ આપવામાં આવે. મુનિએ વિચાર કર્યો, ઓહો આ જુવાન શરીર જો જીવતી હોત તો કઈક ધર્મ કરે, કઈક જ્ઞાન કરે, ઓળખાણ કરે, એવું જ્ઞાન કર્યું તો એ જ્ઞાન ને તે ચીજ ને નિમિત્ત ના અનુકૂળ કાંઠે ઉભેલી કીધી. પર્યાય, પર્યાય ની વાત છે અહિયાં, અને તે પર્યાય ને અનુરૂપ જ્ઞાની નું જ્ઞાન છે. એને લઈને જ્ઞાન થયું નથી, એને લઈને ઉલાને રાગ થયો, એને લઈને ઉલાને કુતરા ને ભાવ થયો, એને લઈને લંપટી ને રાગ થયો નથી. બસ રાગ ના સંભવ ને, જ્ઞાન ના સંભવ ને, અશુભ રાગ ના સંભવ ને અનુકૂળ તે બહારની પર્યાય નું નિમિત્ત છે, અને એ નિમિત્તને અનુરૂપ ઓલી પર્યાય કરે છે જીવ તે સમયની જે જાતની, તેને તે નિમિત્તનું અનુરૂપ કહેવામાં આવે. સમજાય છે કારણે. ઓહો આ ભેદ જ્ઞાન થયા, હજી તો નિમિત્ત નિમિત્તિ કો ભેદ જ્ઞાન ન કરે, એને પુણ્ય પાપ નો હોશ મારો નહીં, અને સ્વભાવ દ્રષ્ટિ થાય ત્રણકાળમાં, ધર્મ દ્રષ્ટિ થાય નહીં, હજી તો રોકાણ બહારમાં, આ થાય તો અહીં થાય, આ થાય તો એ તો સ્થૂળ દેહદ્રવ્યની પર્યાયની એકતાની મૂંધતામાં રોકાઈ ગયો કે હા રાગ થયો ત્યાં ઉદય આવ્યો, ઉદય થયો તો રાગ થયો, મારે કુંભારને આવવું પડ્યું, ઘરો થાય છે કુંભારને આવવું જ પડે, આવવું પડે એમ કોઈ કહ્યું, હોય છે હાજર છે, હાજર એટલે આવે અને તાબે છે એમ નથી. છે એ પર્યાય નો એનો કાળ એને કારણે હાજર છે. આનો કાળ આને કારણે છે. બસ કોઈને કારણે કોઈ થતો એમ દવા દવાનું લાગ્યું. મૂળચંદભાઈ આઈ જયારે રોગ મટવાની અવસ્થા આઈ થાય થાય ત્યારે હો ત્યારે દવાના પરમાણુ ની પર્યાય ને અનુકૂળ નિમિત્ત કહેવાય. રોગ ન મટે તો કોનું નિમિત્ત કે છે? અહીંયા પર્યાય ની પરમાણુ નો પ્રણમન થઈને ક્રિયા થઈને પલટવાનો કાળ છે ત્યારે તે દવાની પર્યાય ને અનુકૂળ નિમિત્ત નો આરોપ અપાય અને એ નિમિત્ત ને અનુરૂપ રોગ મેટ્યો પર્યાય પલટી છે ત્યારે રોગી પરમાણુ ની પર્યાય જે દવાની હતી એને અનુરૂપ છે એમ કહેવાય છે. પણ થઈ છે તો નહીતર તો ઇન્જેક્શન આપીને મરી જાય તો કોનું નિમિત્ત એમ બને છે કે નહીં? ચંદુભાઈ આપણને હાડફેલ થઈ જાય. એ જે હાડફેલ ની અવસ્થા ની પર્યાય તેને તે ઇન્જેક્શન અનુકૂળ ને નિમિત્ત કહેવાય છે. અને ઇન્જેક્શન ની પર્યાય નિમિત્ત ને એ પરમાણુ નું પર્યાય નું પલટું જ્યાં થયું તે પર્યાય ને અનુરૂપ કહેવાય. કોઈને લઈને કોઈ ક્યાંય થતું નથી. આ સમજે તો એને ઘર ઉપર ની દ્રષ્ટિ ઉઠીને સ્વભાવ ઉપર દ્રષ્ટિ લાવવાનો અવસર એને આવે. અવસર લાવે ને લાવે એના હાથમાં. પછી હા નિમિત્ત નિમિત્તિ કે પ્રથમ ભેદ જ્ઞાન કરાવે છે. નિમિત્ત નિમિત્તિ બે નો ખીસડો કરાવે છે અને બે ની પરાધીન દશા બતાવે છે એમ એના જ્ઞાન થી અજ્ઞાની જોવે છે. નિમિત્ત નિમિત્તિ તો એનો વિષય પ્રથક પ્રથક સમય સમયના કાર્ય છે એમ બતાવે છે. ત્યારે ઓલો કહે છે આને લઈને આન આને લઈને આ એના મિથ્યા જ્ઞાનમાં જ્ઞેયને નિમિત્ત નિમિત્તિ ને ઊંધો વિષય બનાવે. એ છતાં એ ઊંધો વિષય છે એ છે કરુંદો વિષય અને નિમિત્ત કીધું ને એની માન્યતા તેને નૈમિતિક કીધી. નૈમિતિક ઊંધી માન્યતા એને નિમિત્ત નૈમિતિક નો સંબંધ એને નિમિત્ત કીધું અને એ નિમિત્ત ને ઊંધી અવસ્થા કરી માટે તેને અનુરૂપી શ્રદ્ધા એને ઊંધી કરી. ઓ સમજાય છે કઈ? જ્ઞાન દર્શન ચારિત્ર કેવળ જ્ઞાન આ બધા આ તો દ્રષ્ટાંત આપ્યો છે. એ ઉપરથી બધા સિદ્ધાંત ત્રણ કાળ ત્રણ લોકના જેટલા પદાર્થ છે જે જે સમય જેની પર્યાય થવાનો સ્વભાવ છે ત્યારે તેની બહાર ચીજ જે તે સમય હો નથી કે દૂર એમ કઈ નહીં. જે ચીજ હો એને અનુકૂળતાના કારણે એટલે કાંઠે રહી છે માટે બહાર રહી છે માટે એને આરોપ કરવામાં આવે અને એને અનુરૂપ હામી ચીજ થઈ છે માટે તે વખતે થઈ છે પોતાને કારણે અમને કારણે માટે નિમિત્ત ને એ અનુરૂપ છે એમ કહેવામાં આવે. કોઈ કોઈ થી થયું નથી ને કોઈ કોઈ નો કરતા નથી ને કોઈ કોઈ ને કારણે પલટન થયું આધીનતા નથી. કોઈ કોઈને આધીન નથી છતાં આવી વસ્તુની સ્થિતિ એ જગતને ભ્રમણા કરાવે. એ વસ્તુથી જ ભ્રમણા કરાવે તો બધાને ભ્રમણા થાય. અજ્ઞાની ભ્રમણા ઉત્પન્ન કરે છે અને આ કહેવાય કે આવો સંબંધ એને ભ્રમણા કરાવે છે. એ તો પ્રથક જ્ઞાન કરાવે છે. અહીં કે છે કે ઘણાના સંભવને અનુકૂળ સિદ્ધાંત મોટો મૂકી દીધો છે. આટલી વાત સિદ્ધ કર્યા પછી પંચ્યાસી સુધી દરેક સમયની પર્યાય હહુ ની સ્વતંત્ર હહુ ની ક્રિયાનો કરતા પછી બેનો મેળ કે આ મેળ કેમ ખાઈ જાય મને મૂંઝવામાં આવે છે. એટલે પંચ્યાસી સુધી ગાથા ઉગણોતીર થી લઈ અને સ્પષ્ટ એક એક સમયની પર્યાયનો સ્વભાવ તથા ભૌત યોગ્યતાને કારણે તે તે પરમાણુ ને તે તે આત્માની પર્યાયનો તથા ભૌત તેનો યોગકાળ હતો માટે થાય છે એવું સ્વતંત્ર કઈ અને આ બે છે શું ત્યારે આ ભાઈ એનો છાશીમાં અનુકૂળ ને અનુરૂપ દ્રષ્ટાંત આપ્યો કે આ બધું તમે કીધું એમાં તો હોવું હોવું આ તો પછી આ નિમિત્તથી આથી એમ કહેવાય કે બોલવાની રીત છે એમો ભાવ છે નહી વસ્તુ નું સ્વરૂપ એમ નથી, એ તો ટૂંકું જયારે બોલવું હોય ત્યારે ઘડો માટીનો ઘડો બોલાય, ઘીનો ઘડો બોલાય, માટીનો ઘડો બોલવામાં તો એકદમ ન સમજે જઈ, ઘીનો ઘડો પાણીનો કલશ એમ બોલાય, પણ એમ છે નહી. એ ઘડામાં ઘીનો સંયોગ ના નિમિત્ત ને કારણે ઘીનો ઘડો બોલવામાં આવ્યો એટલે કેમ નથી, પણ ઘડો માટીનો છે એમ જયારે બોલાય કે નિમિત્ત થી આ થયું એટલે કેમ થયું નથી. જે થવાનો તે પર્યાય નો કાળ હતો તે વખતે આરોપ દેવાની ચીજ કઈ હતી એ જ્ઞાન માં સ્વપ્ન પ્રકાશક નો સ્વભાવ છે. માટી પર શું હતું એ જાણવા માટે વાત છે, પણ એકબીજાનો ખીસડો કરવા અને એકબીજાને લઈને થાય એને માટી આ વસ્તુ નું સ્વરૂપ નથી. સમજાય છે કઈ? આ તો સમજાયું છો એમ જ નહી, બહુ આ તો બહુ જારી વાત છે. આ બીજ ને પણ આ તો બહુ જાડી વાત છે. આ કઈ લાજી બોલો અત્યુતન અઠ્યુતર માં આવતો કે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ ચૈતન પરિણામ નો કરતા અને વિતરાગી પરિણામ એનું કાર્ય અને રાગદ્વેષ ના પરિણામ માં પૂતગલ વ્યાપક થઈને પરણમે છે. હાય હાય, આ વાત ને એને મોટો ઉગમણો થોડો ફેર પડે. ભાઈ ઉદગર પરમાણુ કર્મ નો ઉદય વ્યાપક થઈને વિકાર ની અવસ્થા કરે છે અને પૂતગળ એનો કરતા છે. દ્રઢ સ્વભાવ ની દ્રષ્ટિ નું જ્યાં જોર આવ્યો છે અને નબળાઈ નો જરી રાગ રહ્યો બે દ્રવ્ય થી નખ્યા. એક ચિદાનંદ આત્મા આનંદ કંદ સિદ્ધ ચિદાનંદ વિતરાગી પર્યાય નો કરતા છો. નબળાઈ ની પર્યાય મારા જ્ઞાન નું જ્ઞેય છે, જ્યાં કહી દીધું પૂતગળ લાંબુ થઈને વિકાર કરે લે. આ કહે છે કે પૂતગળ લાંબુ થઈને વિકાર કરે ને એક રાગ નો એ માને તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ. અરે બેના સિંગડા ભેગા કરવા પેલા કેટલા ગાથો નતા એમાં પેલો આત્માના વિતરાગી પરિણામ શબ્દ જ્ઞાતા દ્રષ્ટા છો. એ નિમિત્ત ની ક્રિયા તો નહીં પણ રાગ ના પરિણામ જરી થયા એ પણ પૂતગળ નું કાર્ય ને વ્યાપ થઈને પસર્યું છે. લે અહીં કે છે કે આત્મા નો રાગ પૂતગળ ની પર્યાય છે માટે થયો એમ માને સર્વજ્ઞ ની આજ્ઞા બાર મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. હા એ રાગ દ્વેષ ને ઓલો ઉદય તેને નિમિત્ત કહેવું અને નિમિત્ત ને અનુરૂપ રાગ દ્વેષ. ન્યા કે છે કે રાગ દ્વેષ એ જડ ની પર્યાય છે, ઉદગળ નું વ્યાજ્ય છે આત્મા નું નહી. કેમ? સ્વભાવ પર્યાય બુદ્ધિ નિમિત્ત બુદ્ધિ તો ગઈ, રૂચિ કે એ હતું માટે આ થયું એ રૂચિ તો ગઈ, પણ વિકાર નો વ્યવહાર વિકલ્પ છે માટે સ્વભાવ ખીલે છે. એ સદા ગઈ જ્ઞાતા દ્રષ્ટા સુચિદાનંદ આત્મા છો એના સ્વભાવ ને આશરે જ્યાં આનંદ ને અણાકુળ શાંતિ નું કાર્ય જ્યાં થયું એટલે પકાર કરે છે કે અમારી સમય સમય ની પર્યાય વિતરાગી વધવા માંડી છે અને રાગ ઘટવા માંડ્યો, માટી ઘટવા માંડ્યું એ અમારું કાર્ય નહી. અમે તો જ્ઞાતા દ્રષ્ટા ના વિતરાગી પરિણામ ના કરતા છીએ. ઘટવા માંડ્યું એ પર્યાય એ પણ નામ માત્ર અમારામાં ઘટે છે એમ કહીએ છીએ. એ તો જડથી થયું ને જડમાં ગયું. આય કે છે કે જડથી રાગ માને જડનો ઉદય થયો અને રાગ પોતાથી થયો, જડથી નહીં પણ એ થયો છે માટે મારે રાગ થાય એ જડનો વ્યાપ માને તો સર્વજ્ઞની આજ્ઞા બહાર મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. ન્યાય કરુભાઈ હવે આટલા બધા તાંગા ભેગા કરવા શાસ્ત્ર ને હજી મેળ ન થાય એને શાસ્ત્ર થી પાર ચૈતન છે. શાસ્ત્ર ને માનવું એ જે આગમને બાય વિકલ્પ છે. સમજાય છે? ચૈતન અંદર થી જાગે જ્ઞાતા દ્રષ્ટા. હાલ રે હાથ બહાર ની વસ્તુ છે માટે હું જાગ્યો છું અને નિમિત્ત ને રાગ છે માટે જાગે છે. ચૈતન જ્ઞાતા સ્વરૂપ શુદ્ધ છો. એ રાગ ની અવસ્થા ભલે જરી હો પુંજ ને વ્યવહાર ની અવસ્થા પણ એ મારું વ્યાપન નહીં ને, કારણ કે મારું તે સમયે જો કાર્ય રાગ નું હોય તો તે સમયે સ્વભાવના આશ્રય ની વિતરાગી કાર્ય તો રહ્યું નહીં. વિતરાગી કાર્ય ને રાગ નું કાર્ય એક સમય બે માનવા એ સમ્યક દ્રષ્ટિના વિષયમાં નથી. એટલે ન્યાય એમ કહ્યું ત્યારે અહીં કે છે આ હવે ગરીબ હમણાં ગાથાઉ ગઈ પહેલી તે અહીં પાછી કે છે હજી પાછળ આવશે. હવે છે નવું તો અહીં તો ક્યાં વધારે વખત થોડો આ તો પાછળ ગાથાઓમાં છે. ઝીણી વાતો બહુ છે બાપુ, ગાથા દીઠ કઈક વાતો એવી છે કે ફેરવાળી કે વસ્તુ સ્થિતિ કઈ રીતે સિદ્ધ કરી છે. જેટલો યથાર્થ ભાવ સ્વભાવ છે એના યોગે અને નબળાઈનો વિકલ્પ ઉઠ્યો અને વાણીનો કાળ પરણવાનો હતો તો પરણમી. આ શાસ્ત્ર ની પર્યાય આચાર્ય કરી એમ કહેવું એ કથન વ્યવહાર ના છે. એટલે એમ છે એમ છે જ નહીં. એ શાસ્ત્ર ની પર્યાય એ તો એફઆર કહ્યું હતું કે આ શાસ્ત્ર રહ્યું નથી એ વખતના પર્યાય નું શાસ્ત્ર. એ વખત ની પર્યાય જે થઈ આ પર્યાય રહી પણ એ તો પરંપરાના ઉપચાર નું સંબંધ બતાવીને કઈક એને જ્ઞાન કરાવવા એ વાત છે. પણ એથી કરીને કરતા બતાવીને પરાધીન અવસ્થા બતાવવા માટે એ વસ્તુ છે. પણ શાસ્ત્ર માં લખાણ એવા આવે આવે તો એમ સાતા નો ઉદય આવે તો જીવને રોગ થાય, સાતા નો ઉદય આવે તો રોગ થાય, વા એમ નથી. ત્યારે